અભ્યાસની શરૂઆત કરું એ પહેલાં મને ખબર નથી કે તમે કેટલા લોકો સાંભળી રહ્યા છો અથવા તો કોણ સાંભળી રહ્યું છે, અને એ મને એક બહુ સારું લાગે છે. પણ હું તમને, આપણે શરૂઆત કરીએ એ પહેલાં હું તમને એક ચેતવણી આપવા માગું છું, અને એ ચેતવણી તો એ છે કે આ જે પુસ્તકનો આપણે અભ્યાસ કરવાના છે, આ પુસ્તક તમારું જીવન બદલી નાખવાનું છે. ઇતિહાસમાં જોઈએ આપણે તો જ્યારે પણ આ પુસ્તક ઉપર અભ્યાસ થયો છે તો એક નવી આત્મિક જાગૃતિ શરૂ થઈ છે, અને જ્યારે આપણે ખ્રિસ્તી ધર્મનો, આપણે ખ્રિસ્તી આત્મિક જાગૃતિની વાત કરીએ તો આ પુસ્તક દ્વારા લગભગ એટલા બધા મહાન કામો થયા છે, એટલા બધી મહાન આત્મિક જાગૃતિ આવી છે, તેનું હું તમને વિગતવાર કહીશ. પણ હું ચેતવણી રૂપે તમને કહું છું કે જો તમે તમારા જીવનથી ખુશ હો અને જો તમને એવું હોય કે બધું બરાબર ચાલી રહ્યું છે, તો આ ચેતવણી રૂપે ગણી લો કે જ્યારે આપણે આ પુસ્તકનો અભ્યાસ પૂરો કરીશું ત્યારે તમારું જીવન બદલાઈ ગયું હશે. ભલે ગમે તે તમારું આત્મિક, તમારા આત્મિક જીવનમાં અત્યારે તમે ગમે તે સ્થળે હો, કદાચ તમે, આપણને પવિત્ર સ્થાનમાં કે પવિત્ર શાસ્ત્રમાં કહે છે તે પ્રમાણે, કદાચ તમે બાળકના જેવા દૂધ પીનારા હો, કદાચ તમે હજુ એ અવસ્થામાં પણ ના હો, કદાચ તમે અવિશ્વાસુ છો, કદાચ તમે બાળક છો, કદાચ તમે પરિપક્વ ખ્રિસ્તી છે અને તમારું આત્મિક જીવન પ્રભુના ભયથી, પ્રભુના વચનોથી ભરપૂર છે, ગમે તે સ્થળ પર છો તમે, આ પુસ્તક તમારું જીવન બદલી નાખશે અને સારાની માટે બદલી નાખશે. તો જો તમારી ઈચ્છા હોય કે તમારું જીવન ના બદલાય, તો આ સમય છે કે ફોન ડિસ્કનેક્ટ કરી નાખો, બીજું કંઈ કરો, રવિવાર શનિવારનો દિવસ છે, ઘરમાં કામ હોય તો કરો. પણ જો હજુ પણ તમે અહીંયા છો તો હું આશા રાખું છું કે આ વચનો તમારી માટે બહુ આશીર્વાદિત રૂપ રહે. અને જે પુસ્તકની હું વાત કરું છું એ આપણે પહોંચીએ એ પહેલાં હું તમને ફરીથી એક વખત યાદ દેવડાવું, પહેલાં પણ આ વિષયમાં આપણે વાત કરી છે કે આપણે જે બાઇબલ છે, પવિત્ર શાસ્ત્ર છે, તે 67 પુસ્તકોમાંથી એક પુસ્તક બન્યું છે. એ એક પુસ્તક છે જ નહીં, લગભગ 66 પુસ્તક એક સાથે ભેગા કરવામાં આવ્યા છે. અને જ્યારે આપણે આપણું વિશ્વાસનું જીવન જોઈએ, આપણો પ્રભુ સાથેનો જે સંબંધ જોઈએ, પ્રભુમાં આપણું જે જીવન છે એ જોઈએ, તો આપણે એ જોવાનું છે કે આપણું એ જીવન, આપણો એ વિશ્વાસ કયા પાયા ઉપર બાંધવામાં આવ્યો છે. અને જ્યારે આપણે બાઇબલ જોઈએ, આપણે પવિત્ર શાસ્ત્રની વાત કરીએ, તો પવિત્ર શાસ્ત્રની આ જે 66 પુસ્તક છે એને પણ 6 પુસ્તક પર પાયા પર બાંધવામાં આવ્યું છે. હું જ્યાં રહું છું ત્યાં આ ઉનાળા દરમિયાન લગભગ 2 ઘર બાંધવામાં આવ્યા. જમીનની જમીન હતી, વિરાન જમીન હતી, અને એની ઉપર જેમ જેમ ઉનાળો ગયો તેમ જોયું કે ખોદકામ શરૂ થયું, અને ખોદકામ શરૂ થયું અને પછી લાગ્યું કે અહીંયા ગાડી ઘર બંધાઈ રહ્યું છે. અને જ્યારે તમે ઘર બંધાતા જુઓ, અને હું માનું છું કે આપણા બધાએ આ વસ્તુ જોઈ હશે કે જ્યારે ઘર બંધાતું હોય, વિરાન જમીન હોય, ખોદકામ શરૂ થાય, ત્યારે કંઈ બહુ દેખાતું નથી. ઘણો સમય લાગે છે ખોદકામ ચાલતું હોય, તમે જુઓ કે ભાઈ સિમેન્ટની ટ્રક આવે છે, લોકો કામ કરતા હોય છે, પણ તમારી દ્રષ્ટિમાં કશું બહુ આવતું નથી, કારણ કે એ સમયે એ ખોદકામ દ્વારા એ ઘરનો પાયો નાખવામાં આવતો હોય છે. અને જે ઘરનો પાયો છે એ તો સૌથી મહત્વની વસ્તુ છે. તમે કોઈ પણ જાતનું ઘર બાંધો, કોઈ પણ જાતની ઇમારત બાંધો, તો એનો પાયો મજબૂત હોવો જોઈએ. જો પાયો મજબૂત નથી તો પછી ગમે તેટલું ઉપર સારું ઘર હોય, ગમે તેટલી મોટી ઊંચી ઇમારત હોય, ગમે તે રીતે તમે સૌથી મોંઘામાં મોંઘા જે સામગ્રી છે એનાથી તમે ઘર બાંધ્યું હોય, પણ જો પાયો બરાબર નથી તો એ ઘર પડી જવાની કાયમ બીક રહે છે. એથી જ કરીને પ્રભુ આપણને સુવાર્તામાં મૂર્ખ માણસનું ઉદાહરણ આપે છે કે જેણે માટી રેતીના પાયા ઉપર પોતાનું ઘર બાંધ્યું હતું. અને કોઈ દિવસ જો પ્રભુ કોઈ દિવસ પ્રભુ જો તક આપશે તો એની વિશે આપણે આગળ વિચારીશું. પણ આપણે એ જે ઉદાહરણ છે એનાથી વાકેફ છે, આપણે જાણીએ છીએ કે પ્રભુ શાની વાત કરી રહ્યા હતા. એવી જ રીતે આજે આપણું પવિત્ર શાસ્ત્ર છે તેના 6 પુસ્તક એવા છે કે જે આપણા વિશ્વાસ માટે, પવિત્ર શાસ્ત્રને માટે પાયારૂપ છે. અને મેં પહેલાં પણ તમારી સાથે આ વસ્તુ શેર કરી છે, આપણે આ વિશે વાત કરી છે કે જૂના કરારમાં 3 પુસ્તકો કે ઉત્પત્તિનું પુસ્તક, ગીતશાસ્ત્રનું પુસ્તક અને યશાયા પ્રબોધકનું જે પુસ્તક છે એ જૂના કરારમાં, અને જ્યારે આપણે નવા કરારમાં આવીએ ત્યારે યોહાનની લખેલી સુવાર્તા, પ્રકટીકરણનું પુસ્તક અને પછી આપણો જે અભ્યાસનો વિષય રહેશે એ કે રૂમિયો પર પાઉલે લખેલો પત્ર. આ જે 6 પુસ્તક છે એના પાયા પર પવિત્ર શાસ્ત્રને બાંધવામાં આવ્યું છે. અને જ્યારે હું તમારી સાથે ઘરની વાત કરું છું ત્યારે જ્યારે એ પાયો નખાતો હોય ત્યારે ઘણી વાર લાગે છે. પણ પછી ઉપરનું જે માળખું છે એ બાંધતા બહુ વાર નથી લાગતી. મેં જોયું, હું ઉનાળામાં દરરોજ જ્યારે હું ચાલવા નીકળું અને હું જોતો હતો કે આ ઘર કેવી રીતે બંધાઈ રહ્યું છે, તો આ ઘર જ્યારે પાયો નખાયો ત્યારે ખાસો સમય લાગ્યો. પણ પછી જે 4 દિવાલો અને ઉપર છત મૂકવાની અને એ બધું હતું, એ તો બહુ જ ઝડપથી થઈ ગયું. એમ લાગ્યું કે હમણાં તો આ ઊભું કર્યું અને હવે ઓલરેડી આટલું બધું બંધાઈ ગયું છે. આવું જ કંઈક આપણા આત્મિક જીવનમાં પણ હોય છે. એ જે પાયો નાખવાનો છે એ પાયા નાખવામાં આપણને વધારે વાર લાગે છે. અને આજથી જે આપણે અભ્યાસ શરૂ કરીએ છીએ એ અભ્યાસ હું તમને પાયારૂપે શીખવવા માંગુ છું. કારણ કે પછી ઉપરનું જે માળખું છે, અને આપણે જ્યારે આત્મિક જીવનની વાત કરીએ તો માળખું કદાચ એવું હોઈ શકે કે અમુક જે કૂટેવો છે, અમુક વસ્તુ આપણે જે બદલવાની હોય જીવનમાં એ તો બહુ સહેલાઈથી બદલાઈ જાય છે. કે બાઇબલ વાંચવાનું, કે ભાઈ હવે મારે દરરોજ નહીં રવિવારે ચર્ચમાં જવાનું, કદાચ આવી પ્રેયર લાઇન ઉપર જોડાવાનું, અમુક બાહ્ય રીતે જે લોકો જોઈ શકે એ બાંધતા તો બહાર બહુ વાર લાગતી નથી, બરાબર. પણ તમારો પાયો શું છે? તમારો કયા પાયા ઉપર તમે આ બધું બાંધી રહ્યા છો? કદાચ તમે પ્રેયર લાઇન પર ફક્ત સાંભળવા નથી આવતા. કદાચ તમારામાંથી જે લોકો સાંભળી રહ્યા છે, અમુક લોકો કદાચ પ્રેયર લાઇન પર શિક્ષણ પણ આપતા હશે. કદાચ તમારામાંથી ઘણા તમારી મંડળીમાં આગેવાની પણ કરતા હશે. કદાચ લોકોની સાથે પ્રભુની વાત પણ કરતા હશે. પણ તમારો પાયો શું છે? શું તમે જાણો છો કે કેમ આપણે ખ્રિસ્તી હોવું જોઈએ? શું તમે જાણો છો કે કેમ આપણે સુવાર્તા આપવી જોઈએ? કેમ આપણે પ્રેયર લાઇન ઉપર આવવું જોઈએ? પાયો હોવો બહુ જરૂરી છે. અને જેવી રીતે ઘરના બાંધકામની હું વાત કરું છું કે પાયો બાંધતા વાર લાગે છે, માળખું બાંધતા વાર નથી લાગતી. પણ પછી એક ત્રીજો તબક્કો છે, જ્યારે માળખું બંધાઈ જાય તો તરત જ આપણે ઘરમાં રહેવા જઈ શકતા નથી. કારણ કે પછી ઘરમાં નાની નાની વસ્તુઓ હોય છે, કે લાઇટની સ્વિચ નાખવાની હોય, લાઇટનો બલ્બ નાખવાનો હોય, પાણીનો નળ નાખવાનો હોય, શું આ કનેક્શન બરાબર છે, નાની નાની દિવાલોને જે દોડવાની હોય, નાની નાનું બધું, નાનું નાનું બહુ કામ હોય છે ઘરમાં. માળખું તો ઊભું થઈ જાય છે, પણ પછી જે વિગતની વાત છે, ડિટેલ જેને કહેવાય આપણે, કે એ બધું થાય પછી જ આપણે ઘરમાં જઈ શકીએ, તેમાં પણ બહુ જ વાર લાગે છે. અને આપણા આત્મિક જીવનમાં પણ આવું જ કંઈક છે. અમુક વખત આપણે માળખું તો બંધાઈ જાય છે, પણ હજુ પણ જીવનમાં જે નાની નાની વસ્તુ છે, નાની નાની વસ્તુઓ છે, તે વસ્તુઓ બદલવામાં આપણને વાર લાગે છે. કારણ કે એ વસ્તુઓ બદલાવવા માટે આપણે ઘણો સમય આપણા ઘૂંટણો ઉપર પસાર કરવો પડે છે. પ્રાર્થનામાં પ્રભુને શોધ કરીને, પ્રભુ તમારી ઈચ્છા શું છે અને હું શાની વાત કરું છું? કદાચ આપણા જીવનમાં ઈર્ષા છે, અહમ છે, આપણે માફી નથી આપી શકતા, એક જાતના આપણા જીવનમાં કડવાશ છે, કદાચ કોઈએ કશું ખોટું કર્યું છે આપણી સામે અને આપણે તેને માફી નથી આપી શકતા. કદાચ કુટુંબમાં એવું કશુંક બની ગયું છે જેના લીધે હજુ પણ આપણા મનમાં કડવાશ છે, આપણે ભૂલી નથી શક્યા. અને આવી જેવી નાની નાની વાતો છે, નાની એટલે એવું નથી કહેવા માગતો કે એના મહત્ત્વમાં નાની છે, પણ અમુક આપણી જીવનની જે કુટેવો છે એને પ્રભુની પ્રભુના શક્તિ અને બળમાં એની ઉપર વિજય મેળવો આપણને થોડી વાર લાગે છે. અને જ્યારે આપણે આ રૂમિયોના પત્રમાં આવીએ ત્યારે મારે મારી ઈચ્છા એવી છે કે આપણે આ બધા જે વિષયો છે તે વિષયો પર શીખીએ, વધારે ધ્યાન આપીએ, અને કેવી રીતે આપણું જીવન પ્રભુની યોજના પ્રમાણે અને પ્રભુને જે ગમે છે, પ્રભુને લગતું આપણું વર્ણન થાય તે વિશે મેં આ વિષય પસંદ કર્યો છે. અને હું આશા રાખું છું કે તમારામાંથી ઘણા બધા છે કે જે આ વચનો દ્વારા આશીર્વાદિત પામશે. તો જ્યારે આપણે આ પુસ્તકમાં આવીએ, અને આજે હું ખાલી ફક્ત તમને આ પુસ્તકનો પરિચય આપવાનો છું. બીજી એક વસ્તુ કહું કે આ પુસ્તક હું ઝડપથી નહીં બધા વચનો આપણે કવર નહીં કરી શકીએ, સમય લેવો પડશે, સમજવું પડશે. આપણી પાસે સમય છે, પ્રભુ આવે ત્યાં સુધીનો સમય છે આપણી પાસે. અને આશા રાખું છું કે આજે જ્યારે હું તમને ફક્ત આ વચનોનો પરિચય આપવા માગું છું કે રૂમિયોનો પત્ર કેમ લખાયો, કોણે લખ્યો, સારા સાની માટે લખ્યો, શું એનું કારણ હતું, જ્યારે હું તમને એ બધી વસ્તુ સમજાવું તો હું આશા રાખું છું કે તમારા મનમાં એક જાતની જિજ્ઞાસા ઊભી થાય, એક જાતનો રસ પેદા થાય કે આવતા અઠવાડિયે ફરી તમે આ સમયે પ્રભુને વચનો સાંભળવાને આ લાઈન ઉપર તમે હો. તો મારી આશા છે કે એ હું કરી શકું. અમુક પ્રશ્નોથી હું તમારી સાથે શરૂઆત કરું છું. જો તમે ખ્રિસ્તી જીવનમાં તમે ઘણા વખતથી હો અને પ્રભુનો તમે સ્વીકાર કર્યો હોય, તો કદાચ અમુક આ પ્રશ્નો જે હું હમણાં તમારી સામે રજૂ કરીશ એ પ્રશ્નો કદાચ તમારા મનમાં ઊભા થયા હશે. કદાચ અમુક લોકો જેમની સાથે તમે સાક્ષી આપો છો, અમુક લોકો જેમની સાથે તમે પ્રભુ વાત કરો છો, તેઓએ કદાચ આ પ્રશ્ન તમને પૂછ્યા હોય, કદાચ આ પ્રેયર લાઈન ઉપર આ પ્રશ્નો ઊભા થયા હોય. તો જ્યારે આ પુસ્તક વાંચીએ તો તમે આ પ્રશ્ન તમે જુઓ, એવા પ્રશ્નો જેના જવાબ આપણને આ પુસ્તકમાંથી મળે છે. આ એક પત્ર એવો છે કે જે આપણો વિશ્વાસનો પાયો બાંધવામાં આપણને સૌથી વધારે મદદ કરે છે. બલકે જે રૂમિયોનો પત્ર છે એને નવા કરારના નીતિવચનો ગણવામાં આવે છે. જે જૂના કરારની નીતિવચનોની જે પુસ્તક છે તેની સરખામણી રૂમિયોના પત્ર સાથે થાય છે. કારણ કે ખ્રિસ્તી જીવન કેવી રીતે જીવવું, ખ્રિસ્તી જીવન શું છે તે આપણને રૂમિયોનો પત્ર શીખાડે છે. તો થોડા પ્રશ્નો હું તમારી આગળ રજૂ કરું છું. કદાચ તમારામાંથી કદાચ ઘણા લોકોને આ પ્રશ્નો એક કે વાર કદાચ અનેક વાર તમારી સામે આવ્યા હશે. તો પહેલો પ્રશ્ન હું તમને એ કરું કે ઈશ્વરના સારા સમાચાર શું છે, ઈશ્વરના સુસમાચાર શું છે, શું ઈસુ ખરેખર ઈશ્વર છે? કદાચ આ પ્રશ્ન કોઈએ તમને પૂછ્યું હશે. શું સાબિત કરે છે કે તે ઈશ્વર છે? એવી તમારી પાસે શું સાબિતી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે? તે કેમ જગતમાં આવ્યા? અને આપણે તો બધા કદાચ યોહાન 3:16 જાણતા હશે, પણ આ પ્રશ્ન તમારી આગળ કોઈ ઊભો કરી શકે છે કે એ એટલે તે કેમ, તે શા માટે જગત પર આવ્યા? આપણો જે પ્રેમાળ ઈશ્વર છે, અને આ પ્રશ્ન તો હું અચૂક માનું છું કે તમે સાંભળ્યો હશે, જો આપણો ઈશ્વર પ્રેમાળ છે તો એ લોકોને નરકમાં કેમ મોકલે છે, કઈ રીતે મોકલે છે? સંત એટલે શું? જે લોકોએ ક્યારેય સુવાર્તા સાંભળી નથી તેમનું શું? આપણે તો કહીએ છીએ કે નવો જન્મ પામવો જોઈએ તો જ તમે સ્વર્ગમાં. તો જે લોકોએ ક્યારેક સુવાર્તા સાંભળી નથી તેમનું શું થશે? શા માટે મનુષ્ય જે ખ્રિસ્તને કેમ નકારે છે? શું કારણ છે? આપણને જે સત્ય કેટલું સહેલું લાગે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી માટે આવ્યા જગત ઉપર, તેમણે પોતાનું જીવન વધસ્તંભે આપ્યું, ત્રીજા દિવસે તેમનું પુનરુત્થાન થયું, આ વસ્તુ આપણને સમજવામાં કોઈ મુશ્કેલી પડતી નથી, તો શું કરવા બીજા જે 80-90% લોકો છે આ વસ્તુને કેમ માનતા નથી અને કેમ એનો નકાર કરે છે? શા માટે જૂઠા ધર્મો અને મૂર્તિઓ છે? કોણે આ વસ્તુઓ ઊભી કરી? અને સહેલો આન્સર એમ છે કે શેતાને, પણ એ આમ જવાબ નથી. કેમ આવું થયું? આ જવાબ આપણને આ પુસ્તકમાંથી મળશે. માણસનું સૌથી મોટું પાપ શું છે? શા માટે ત્યાં વિકૃત, નફરત, અભરાત અને તે અન્ય વસ્તુઓ છે, અને તે શા માટે આટલી પ્રચંડ છે? ફરીથી હું તમને કહું, શા માટે અહીંયા આપણી પૃથ્વી પર, આપણી દુનિયામાં વિકૃત, નફરત, અપરાધ અને એ અન્ય વસ્તુઓ છે અને કેમ આટલી પ્રચંડ છે? એવું કયું ધોરણ છે કે જેના દ્વારા ઈશ્વર લોકોની નિંદા કરે છે? ઈશ્વર લોકોની નિંદા કરે છે. જે વ્યક્તિનું ક્યારેય એણે કશું ખોટું નથી કર્યું, કશું એ જે વ્યક્તિ આ જે સત્ય છે એ જાણતો નથી, એને કેવી રીતે પ્રભુ જવાબદાર ગણે? કેવી રીતે એને જવાબદાર? શું યહૂદીઓ બિન યહૂદીઓ કરતા વિશ્વાસ કરવામાં વધુ જવાબદાર છે? સાચો યહૂદી કોણ છે? શું યહૂદી હોવાનો કોઈનો કોઈ ફાયદો છે ખરો? અને આપણને લગતું હું કહીશ કે શું ખ્રિસ્તી હોવાનો કોઈ ફાયદો છે ખરો? શું ફાયદો છે? માણસ કેટલો સારો છે? માણસ કેટલો ખરાબ છે? શું કોઈ ઈશ્વરનો નિયમ પાડી શકે? આપણે કેવી રીતે જાણીએ કે આપણે પાપી છીએ? અમે કેવી રીતે ન્યાયી અને માફી પામીએ? ઈ ખ્રિસ્ત ઈસુનું ઇબ્રાહીમ સાથે કેવી રીતે સંબંધ છે? શું સંબંધ છે? ખ્રિસ્તના મૃત્યુનું મહત્વ શું છે? તેમના પુનરુત્થાનનું મહત્વ શું છે? તેમના વર્તમાન જીવનનું મહત્વ શું છે? ખ્રિસ્ત કોના માટે મૃત્યુ પામ્યા? આ પુરુષોને સાચી શાંતિ અને સાચી આશા ક્યાંથી મળી શકે? આપણે આદમની સાથે આત્મિક રીતે કેવી રીતે જોડાયેલા છીએ? આપણે ઈસુ ખ્રિસ્ત સાથે આત્મિક રીતે કેવી રીતે જોડાયેલા છે? કૃપા એટલે શું અને તેનું પરિણામ શું? એ શું કરે છે? પૂર્ણ જન્મ માટે, પુનરુત્થાન માટે વ્યક્તિએ કેવી રીતે જીવવું જોઈએ? આજ્ઞાપાલનનું કેટલું મહત્વ છે? કાયદો અને કૃપા એકબીજા સાથે કેવી રીતે સંબંધિત છે? ખ્રિસ્તી જીવન જીવવા માટે આટલો સંઘર્ષ શા માટે છે? કેટલા બધા પ્રશ્નો મેં તમારી અગાડી રજૂ કર્યા. શું આમાંથી અમુક પ્રશ્નો તમારા મનમાં પણ ઉઠ્યા છે? જો તમે ખરેખર પ્રમાણિકતાથી તમે જવાબ આપો તો આ અમુક પ્રશ્નો તમને પણ ઊભા થયા હશે, બરાબર. અને આ બધા પ્રશ્નો જે મેં વાંચ્યા, એ બધા પ્રશ્નોના જવાબ આપણને આ રૂમિયોના પુસ્તકમાંથી મળવાના છે અને આપણે એનો વિગતવાર અભ્યાસ કરવાના છે. હું તમને કહું છું કે જો તમને પણ અભ્યાસ કરવાનું ગમતું હોય તો આવતી વખતથી એક પેન, પેન્સિલ અને પેપર લઈને બેસો, થોડી નોટ લખો. હું માનું છું કે એ તમારી માટે બહુ આશીર્વાદિત રૂપ રહેશે. આ જ્યારે આપણે રૂમિયોનો પત્ર જોઈએ, અને મેં ફરી કીધું એમ, હું વચનો તરફ જઈ રહ્યો છું, ચિંતા ના કરશો, કારણ કે જે સંદેશો પ્રભુએ મારા હૃદયમાં મૂક્યો છે એ તો હું તમારી સાથે શેર કરવાનો જ છું. અને એક વસ્તુ હું તમને મારી ઓળખાણમાં હું તમને એક વસ્તુ આપી દઉં, મારામાં છે ને બહુ જ્ઞાન નથી, હું તમને એટલી બધી માહિતી પણ નહીં આપું. મારો એક જ સંદેશો હોય છે, ભલે ગમે અત્યાર સુધીમાં મેં બધા બહુ જગ્યાએ હું બોલ્યો છું, પણ મારો સંદેશો તો એક જ છે, વળી ગોળ ગોળ ફરીને હું એક જ વાત પર આવીશ, હું તમને અત્યારથી કહી દઉં છું. બરાબર છે? તમે કોઈ કહો ને એ પહેલા હું તમને કહું છું કે હું ગોળ ગોળ બધું ફેરવીને વસ્તુ તો હું એક જ જગ્યાએ લાવીને તમને ઊભા રાખીશ કે શું તમે નવો જન્મ પામ્યા છો, શું તમારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે શું સંબંધ છે. એના સિવાય બીજો કોઈ સંદેશો નથી મારી પાસે, બીજો કોઈ સંદેશો નથી મારી પાસે. અને તમે મને પવિત્ર શાસ્ત્રમાંથી કોઈ પણ વચન આપો, કોઈ પણ તમે પુસ્તક મને સોંપો, કોઈ પણ કલમ તમે મને આપો, અંતમાં તો હું તમને ત્યાં જ જઈને હું તમને ત્યાં જ એ કરીશ. શું મારું જ્ઞાન એટલે સુધી જ છે, એની આગળ હું જતો જ નથી. બરાબર? તો આ પુસ્તકમાં આપણે ઘણી બધી વસ્તુ શીખવાના છે. જ્યારે આપણે રૂમિયોનો પત્ર જોઈએ તો તેમાં તમે જાણતા હશો કે 16 અધ્યાય છે. રૂમિયોનો પત્ર જો તમે તમારે પવિત્ર શાસ્ત્ર ત્યારે તમે ખોલો તો 4 સુવાર્તા પછી પ્રેરિતોના કૃત્યોનું પુસ્તક છે, અને પછીનું જે 5મું પુસ્તક આપણે 6ઠું પુસ્તક જે આવે તે રૂમિયોનો પત્ર છે. અને કદાચ તમને એમનું લાગતું હશે, અને આ વિશે પણ મેં તમારી સાથે વાત કરી છે, કે બાઇબલની જે ગોઠવણ છે એ કંઈ એવું નથી કે ભાઈ ઓકે ચાલો અહીંયા ગાડી આ 16 અધ્યાય છે તો સૌથી પાઉલે લખેલો સૌથી લાંબામાં લાંબો પત્ર છે તો અહીંયા મૂકી દો, પછી જે ટૂંકા પત્રો છે એના પછી લખીશું. ના, આમાં પણ એક ગોઠવણ છે પવિત્ર શાસ્ત્રમાં. આ રૂમિયોનો પત્ર એ પહેલો પત્ર પાઉલે નહોતો લખ્યો, આની પહેલાં એણે થેસોલોનિકાની જે મંડળી છે તેને 2 પત્ર લખ્યા હતા, ગલાતિયોની જે મંડળી છે તેને પણ પત્ર લખવામાં આવ્યો હતો, કોરિન્થિયોની જે મંડળી છે તેને પણ જે 2 પત્ર હતા, બલકે જો તમે ધ્યાનપૂર્વક કોરિન્થિયોનો પત્ર વાંચશો તો તમે જાણશો કે 2 પત્ર નહોતા, 4 પત્ર હતા, ફક્ત 2 આપણને મળ્યા છે, બીજા 2 ખોવાઈ ગયા છે. તો એ પત્રો પણ પાઉલે આ રૂમિયોને જે પત્ર લખ્યો એ પહેલાં લખી નાખ્યા હતા. રૂમિયોનો પત્ર અહીંયા એટલા માટે છે કારણ કે એમાં જે લખેલું છે એનું મહત્વ એટલું બધું છે કે આપણું ખ્રિસ્તી જીવન શું હોવું જોઈએ તે માટે તેને પ્રેરિતોનું જે પુસ્તક છે ત્યારબાદ તરત જ મૂકવામાં આવ્યું છે. એનું જે મહત્વ છે તેની માટે અહીંયા મૂકવામાં આવ્યું છે. જ્યારે તમે રૂમિયોનો પત્ર જુઓ તો તેને આમ જુઓ તો 4 મુદ્દા છે, 4 મુદ્દા પર તેને વહેંચવામાં આવ્યો છે. તો જે પહેલો અધ્યાય એની પહેલી કલમથી જ્યારે 17મી કલમ સુધી આપણે જોઈએ તો એ ફક્ત પાઉલ પોતાનો પરિચય આપે છે કે કેમ એક પત્ર લખી રહ્યો હતો. પછી જે સૌથી મહત્વ એનો પત્ર લખવાનું જે કારણ હતું તે 1લો અધ્યાય અને તેની 18મી કલમથી શરૂ થાય છે, અને રોમનો 1લો અધ્યાય તેની 18મી કલમથી તે 3જો અધ્યાય અને 20મી કલમ સુધીનો જે ભાગ છે રોમિયોનો તે પ્રભુના કોપ વિશે આપણને શીખવે છે કે પ્રભુનો કોપ શું છે, કેમ હોવો જોઈએ. પછી જ્યારે આપણે રૂમિયોના 3જા અધ્યાય અને 21મી કલમમાં આવીએ ત્યારથી તે રૂમિયોનો 8મો અધ્યાય અને તેની 39મી કલમ છે એ જે ભાગ છે રૂમિયોનો તે પ્રભુની કૃપા વિશે આપણને શીખવે છે. પહેલાં પ્રભુના કોપ વિશે આપણને શીખવે છે, પછી પ્રભુની કૃપા વિશે આપણને શીખવે છે. અને જ્યારે પછી આપણે 9મો અધ્યાય 10મો અધ્યાય અને 11મો અધ્યાય જોઈએ તો એ આપણને પ્રભુની યોજના વિશે શીખવે છે કે પ્રભુની યોજના શું છે. અને જ્યારે તમે આપણે એ જગ્યાએ પહોંચીશું ત્યારે તમે જોઈશો કે કેટલું અજાયબ જેવો આશીર્વાદ આપણને પ્રભુની કૃપામાં અને પ્રભુની યોજનામાં છુપાયેલો છે. અને ત્યારબાદ 12મો 13મો 14મો અધ્યાય અને 15મો અધ્યાય અને તેની 12મી કલમ સુધીનો જે ભાગ છે એ જે અધ્યાય છે તે જે આપણને પહેલાં 11 અધ્યાયમાં જે શીખવવામાં આવ્યું છે તેને કેવી રીતે આપણા જીવનમાં ઉતારવું, કેવી રીતે આપણે એ જીવન જીવ્યું તે વિશે આપણને શીખવે છે. અને એ તો પ્રભુની ઈચ્છા વિશે, ધ વિલ ઓફ ગાડ, કે આ પ્રભુની ઈચ્છા છે કે આપણું જીવન આ પ્રમાણે હોવું જોઈએ. અને ત્યારબાદ જ્યારે આપણે રૂમિયોનો 15મો અધ્યાય અને તેની 13મી કલમથી તે અંત સુધી 16મા અધ્યાયના અંત સુધીનો જે ભાગ છે એ ફરીથી આ જે પહેલી 17 કલમમાં આપણે શીખીશું એ ફરીથી આપણે એ અંતમાં પણ પોલ ફરી પોતાની કયા હૃદયથી કઈ એમના કઈ એમની જે એક જાતનું બોજ છે રૂમિયોના લોકોને માટે, તે આપણને ફરી લખી અને બતાવે છે. તો આ રીતે રોમિયોને પત્રને ભાગવામાં આવ્યો છે. જ્યારે મેં તમારી આપણે શરૂઆત કરી તો મેં તમારી સાથે ઇતિહાસની વાત કરી કે જ્યારે આપણે ખ્રિસ્તી ધર્મનો ઇતિહાસ જોઈએ તો આ પુસ્તક દ્વારા પ્રભુએ અજાયબ જેવી આત્મિક જાગૃતિ લાવ્યા છે. અને એની માટે થોડો ઇતિહાસ હું તમને આપવા માંગુ છું. આશા રાખું છું કે તમે કંટાળ્યા ના હોય, આપણે પ્રભુના વચનો હું તમારને લઈ જઉં છું ત્યાં ગાડી. પણ આ પાયો અત્યારે હું બાંધી રહ્યો છું કે આપણે સાની શું શીખવાના છે, કેમ શીખવાના છે, કેમ આ પત્ર લખવામાં આવ્યો એ હું તમને બતાવવા માંગુ છું. તો જ્યારે આપણે આપણું જે મંડળી છે એની શરૂઆતની વાત કરો, બહુ જ લગભગ 100 સાલની આજુબાજુની વાત કરો, થોડાક એ સમયની વાત કરીએ આપણે, ત્યારે પ્રભુના એક સેવક થઈ ગયા અને એમનું નામ હતું જ્હોન ક્રિસ્ટોસ્ટોમ. બહુ અઘરું નામ છે, પણ એ એમના નામનો મતલબ જ એમ થાય છે કે સોનેરી ગળું. એ પ્રભુના બહુ વિશ્વાસુ સેવક હતા અને એ જ્યારે એમને પ્રભુએ એટલી સુંદર ભેટ આપી હતી કે એક તાલંત આપ્યું હતું કે જ્યારે એ લોકોની આગળ સંદેશો આપતા હતા તો લોકો એક જાતના એકલા રસપસ થઈ જતા હતા કે જ્યારે સંદેશો પૂરો થાય ત્યારે તાળીઓનો અવાજ ગાજી ઉઠતો હતો. અને આ જે પ્રભુના સેવક હતા તેમની સાક્ષી એવી હતી કે તેમના જીવનનું બદલાણ જ્યારે એમણે રૂમિયોનો પત્ર વાંચ્યો ત્યારે તેમની સેવામાં એક જાતનો ફેરફાર આવી ગયો અને આવી સફળતા પ્રભુએ તેમના જીવનમાં મૂકી. અને ત્યારબાદ દર અઠવાડિયામાં એક વખત એ આખું રૂમિયોનો પત્ર વાંચતા હતા અને એ પત્ર એમણે 18 સુધી આવી રીતે રૂમિયોનો પત્ર વાંચતા હશો. તમને જેમને ગણિત આવડતું હોય એ તમે તમારા મગજમાં ગણિત કરી શકો છો. દર અઠવાડિયે એક વાર અને 18 સુધી તેમણે રૂમિયોનો પત્ર વાંચ્યો. રૂમિયોનો પત્રની વાત જ્યારે તમે કરીએ, અહીંયા અમેરિકા દેશમાં જ્યારે ઘણા બધા પાળકોને જે અને ઘણા બધા જે આવી રીતે મિશનરી છે તેઓને પૂછવામાં આવ્યું કે તમારી પાસેથી આખું બાઇબલ લઈ લેવામાં આવે અને ફક્ત તમને એક જ પુસ્તકમાં, એમ કહેવામાં આવે કે તમે ફક્ત એક જ પુસ્તકમાંથી તમે અભ્યાસ કરાવી શકો છો તમારા બાકીનો જીવન, તો તમે કયું પુસ્તક પસંદ કરો? અને 75% જે પાળક હતા તેમણે કીધું કે ફક્ત મને રૂમિયોનો પત્ર આપો, બાઇબલમાંથી હું આખું જીવન તેમાંથી હું શીખવી શકું છું. રૂમિયોનો જે 8મો અધ્યાય છે એ 8મો અધ્યાય કદાચ બાઇબલનો, કદાચ પવિત્ર શાસ્ત્રનો સૌથી મહત્વનો, અને કદાચ જો સૌથી મહત્વનો નહીં તો હું એમ માનું છું કે જે 5 કે 6 અધ્યાય જેને આપણે જાણવા જ જોઈએ તે વચનોમાં એ રૂમિયોનો 8મો અધ્યાય છે. અને જ્યારે રૂમિયોના 8મા અધ્યાયમાં આવીશું ત્યારે આપણે એની પર વિગતવાર વાત કરીશું. પણ એ સૌથી સૌથી મહત્વનું છે, ખાસ કરીને આપણે જ્યારે પ્રભુના પ્રેમની વાત કરે છે. રૂમિયોનો 8મો અધ્યાય એની 35-39મી કલમ જ્યારે આપણે વાંચીએ કેટલા અજાયબ જેવા વચનો છે. અને હું તમને એક ઘરકામ આપું છું, લેસન આપું છું કે આપણે એ પહોંચીએ એ વચનો, બલકે હું અત્યારે તમારી આગળ એ વચનો હું વાંચીશ. રૂમિયોનો પત્ર તેનો 8મો અધ્યાય અને 35મી કલમ, તમારા બાઇબલ હોય તો તમે ખોલી શકો છો મારી સાથે. રૂમિયોનો 8મો અધ્યાય અને 35મી, મારા 8:35 અને એ કલમ, તો આપણે આ કલમ તો આપણે બધા જ જાણીએ છીએ. ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડશે? શું વિપત્તિ કે વેદના કે સતાવણી કે દુકાળ કે નગ્નતા કે જોખમ કે તરવાર? લખેલું છે, તારા લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છે, કાપવાના ઘેટાના જેવા અમે ગણાયેલા છે, તો પણ જેમણે આપણા ઉપર પ્રેમ રાખ્યો છે તેમને આશરે આપણે એ બધી બાબતોમાં વિષયે જય પામીએ છીએ. કેમકે મારી ખાતરી છે, શું છે? ખાતરી છે કે મરણ કે જીવન, દૂતો કે અધિકારીઓ, વર્તમાનનું કે ભવિષ્યનું કે પરાક્રમ્યો, ઊંચાણ કે ઊંડાણ કે કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુ, ઈશ્વરનો જે પ્રેમ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં છે તેનાથી આપણને જુદા પાડી શકે. કેટલો અજાયબ જેવો આશીર્વાદ આપ વચનમાં સમાયેલો છે. અને મારી આશા છે, અને હું તમને મેં કીધું એ પ્રમાણે હું ઘર એક લેસન તમને આપું છું કે આપણે 8માં અધ્યાયે પહોંચીએ, જો પ્રભુ આવી અને આપણને લઈ ના જાય, અને જો આપણે 8માં અધ્યાય સુધી પહોંચીએ તો આ 35 થી 39મી કલમ તમે મોઢે કરો. અને હું પૂછીશ એ વખતે કે તમે મોઢે કરી, હું પણ તમારી સાથે મોઢે કરીશ, કારણ કે મને ગુજરાતીમાં આવડતી નથી. એટલે હું પણ આજથી, અને હું આશા રાખું છું કે 8માં અધ્યાયમાં પહોંચીએ ત્યાં સુધીમાં મને પણ આ વચન મોઢે થઈ જાય. તો રૂમિયોનું પુસ્તક બીજા એક સેવક હતા, એમનું નામ ઓગસ્ટીન. જ્યારે આપણે ખ્રિસ્તી ધર્મનો વાત કરીએ, ખ્રિસ્તી મંડળીની બાંધકામની વાત કરીએ, તો કદાચ પાઉલ પછી એ જે પ્રભુના સેવક ઓગસ્ટીન હતા તેમનો સૌથી વધારે ફાળો છે આપણી મંડળી બાંધવામાં. એ જે પ્રભુના સેવક ઓગસ્ટીન હતા તેમનું જીવન બહુ જ ખરાબ હતું. જુવાનીમાં બહુ જ બેફામ રીતે તેઓ જીવન જીવતા હતા. અને એક દિવસ એવી જ રીતે જ્યારે એમનું ઘણું બધું દારૂને એવું બધું પીધેલું હતું, અને ત્યારબાદ એકદમ નાસી પાસ થઈને એક ઝાડ નીચે બેઠા હતા, તેમની બાજુમાં બીજો એક મિત્ર હતો અને એ બાઇબલ વાંચતા હતા, અને ત્યાં મૂકી અને એમનો મિત્ર જતો રહ્યો અને એ એકલા ત્યાં બેઠા હતા. અને એ સમયે નાના છોકરાઓ એક ગીત ગાતા હતા, અને ઇંગ્લિશમાં એ ગીત આ પ્રમાણે જાય છે કે પિક ઇટ અપ એન્ડ રીડ ઇટ. અને આપણે ગુજરાતીમાં એમ કહીએ તો કે ઉપાડ અને વાંચ. અને જ્યારે એ ગીત ગાતા ગાતા છોકરાઓ આવ્યા અને ત્યાં ગાડી હતા, ત્યારે આ જે ઓગસ્ટીન પ્રભુના જે સેવક હતા તેમણે એ પુસ્તક ઉપાડ્યું. અને જ્યારે એ પુસ્તક ખોલ્યું, અને તમે પણ તમારા પુસ્તક ખોલો, ત્યારે એ પુસ્તક રૂમિયોનો 13મો અધ્યાય અને તેની 13મી કલમ પર આવીને તે અટક્યા, અને ત્યાંથી તેમણે વાંચવાની શરૂઆત કરી. અને એ કલમ તો ત્યાં શું કહે છે કે દિવસે જેમ ઘટે તેમ આપણે શોભતી રીતે વર્તીએ, મોજ શોખમાં તથા નશામાં નહીં, વિષયભોગમાં તથા લપટપણામાં નહીં, ઝઘડામાં તથા અદેખાયમાં નહીં, પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો અને દેહને માટે એટલે તેની દુષ્ટ વાસનાઓને અર્થે ચિંતન ન કરો. આ જે કલમ 13મી કલમ અને 14મી કલમ જ્યારે વાંચી ત્યારે એ પ્રભુના સેવક ઓગસ્ટીનનું જીવન બદલાઈ ગયું. અને ત્યારબાદ તેમણે આખા રૂમિયોના પત્રનો અભ્યાસ કર્યો. અને મેં કીધું તે પ્રમાણે, કદાચ પાઉલ પછી જો કોઈકનો સૌથી વધારે ફાળો મંડળીને આગળ કરવામાં હોય તો તે ઓગસ્ટીનનો છે. હવે આજે આપણે આગળ વધીએ. આ તો હું ઘણા જૂના ઇતિહાસમાં જતો રહ્યો, પણ તમે 1517ની સાલમાં હું તમને લઈ જવા માગું છું. માર્ટિન લુથર, જેનું તમે નામ સાંભળ્યું હશે, કેથલિક મંક હતા એ, અને તેમને જીવનમાં કોઈ જાતની શાંતિ હતી નહીં, વ્યાકુળ હતા. એમને સમજણ પડતી નથી કે કેમ હું પાપમાંથી બહાર નથી આવી શકતો, કેમ કાયમ મારો હૃદયની જે ઈચ્છા છે તે પાપ તરફ મને દોરી જાય છે. ત્યારે તેમણે રૂમિયોનો પત્ર વાંચ્યો, અને આગળ જ્યાં લખવામાં આવ્યું છે હબાકૂકના પત્રમાં જે લખવામાં આવ્યું છે, અને અહીંયા ગાડી પણ એ મૂકવામાં આવ્યું છે પાઉલ દ્વારા, કે વિશ્વાસી, રાઈટ, ન્યાય તો વિશ્વાસથી જીવશે. એ જ્યારે વચન વાંચ્યું ત્યારે તેમનું જીવન બદલાઈ ગયું. રેફોર્મેશન જેને કહેવામાં આવે છે, આપણે જે મંડળીના ભાગીદાર છીએ, પ્રોટેસ્ટન્ટ ચર્ચની શરૂઆત થઈ અને મંડળીનો અભ્યાસ બદલાઈ ગયો. થોડા વર્ષો આગળ જઈએ, 201 વર્ષની વાત કરું, 200 વર્ષ પછી પ્રભુના એક સેવક ઇંગ્લેન્ડમાંથી અહીંયા ગાડી અમેરિકામાં, જે અમેરિકન ઇન્ડિયન્સ છે તેઓની મધ્યે પ્રભુને કામ કરવાને આવ્યા. બહુ જ ઉત્સાહથી તેઓ અહીંયા આવ્યા. અહીંયા જાય જ્યોર્જિયા, એટલાન્ટા જ્યોર્જિયામાં એક જે સવાના નામનું ગામ છે ત્યાં તેમણે તેમનો ત્યાં રોકાયા એ, અને ત્યાં તેઓએ લોકોની મધ્યે કામ કરવાનું શરૂ કર્યું. કામ કરી અને ફરી પાછા જ્યારે ઇંગ્લેન્ડમાં જતા હતા, કોઈ સફળતા કામમાં મળી નહીં, કોઈ જીવન એવું લાગ્યું નહીં કે બદલાયું હોય, અને ફરીથી વણમાં બેસી અને ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા ત્યારે એકદમ નાસી પાસ થઈ ગયા હતા. અને એમના વિચાર એવો હતો કે હું કેવી રીતે આ બન્યું, આ લોકોને જે હું નથી બચાવી શકતો, હું મારી પોતાની જાતને કેવી રીતે બચાવીશ. કોઈ જાતનું પરાક્રમી કામ થયું નહીં, અને એ સમયે જ્યારે ઇંગ્લેન્ડ પાછા ફર્યા હતા, એડિનબર્ગ નામના એક શહેરમાં તેમના મિત્રએ તેમને એક નાનું જે બાઇબલ સ્ટડીનું ગેધરિંગ હતું, બાઇબલનો અભ્યાસ ચાલતો હતો, ત્યાં તેમને બોલાયા. કમ અને જવાની ઈચ્છા નહોતી, છતાં કમ અને તેઓ ત્યાં પહોંચ્યા. અને જ્યારે પહોંચ્યા ત્યારે ત્યાં જે માણસ હતો તે માર્ટિન લુથર દ્વારા લખાયેલા રૂમિયોના પત્ર પરનો જે કોમેન્ટરી હતી, ભાષણ, જેને કહેવાય વિગતવાર જેનો અભ્યાસ હતો, એ ભાષણ પણ નહોતા કરતા, ફક્ત વાંચી રહ્યા હતા. અને જ્યારે તેમણે સાંભળ્યું ત્યારે એમણે એમ કીધું કે માય હાર્ટ ઇઝ સ્ટ્રેન્જલી વોર્મ્ડ. એક જાતના હૃદયમાં એમને શાંતિ પ્રાપ્ત થઈ, એક નવો જન્મ પામ્યા. એમણે એક નાની મંડળીની શરૂઆત કરી. કદાચ તમારામાંથી ઘણા લોકો એ મંડળીને જાણતા હશે. એ મંડળીનું નામ છે મેથોડિસ્ટ ચર્ચ, અને એના સ્થાપક જે હતા જ્હોન વેસલીની હું વાત કરું છું. અને આપણે જાણીએ છીએ કે એમના દ્વારા, મેથોડિસ્ટ મંડળી દ્વારા, પ્રભુની કામમાં કેવો અજાયબ જેવો વધારો થયો, કેવો અજાયબ જેવો પ્રભુએ તેમના જીવન દ્વારા કામ કર્યું છે, અને મંડળીના વિકાસમાં એમનો કેટલો ફાળો છે તે આપણે બધા જાણીએ છીએ. અને આવા તો હું તમને ઘણા બધા ઉદાહરણો આપી શકું છું. અહીંયા અમેરિકામાં 1800 એક જ્હોન એડવર્ડ કરીને સેવક હતા, જેમના દ્વારા અહીંયા અમેરિકાનું તમે જ્યારે જુઓ ત્યારે એક આત્મિક જાગૃતિની એક ઝુંબેશ ઉપડી, જેને ગ્રેટ અવેકનિંગ કહેવામાં આવે છે, તેની શરૂઆત એ પ્રભુના સેવક જ્હોન એડવર્ડ્સ દ્વારા થઈ. અને તેઓ પણ રૂમિયોના પત્ર દ્વારા જ તે આત્મિક જાગૃતિ શરૂ થઈ હતી. આ જે પત્ર છે, અને આ જે પત્ર છે, આ પત્ર દ્વારા એટલી બધી આત્મિક જાગૃતિ શરૂ થઈ છે કે હું તમને એના બધા ઉદાહરણ આપી શકતો નથી. હું જે મંડળીમાં જઉં છું તેનું તમને એક ઉદાહરણ આપું. 1969ની સાલની હું તમને વાત કરું છું. પ્રભુના એક સેવક નાની મંડળીમાં, મેથોડિસ્ટ મંડળીની જેવી જ બીજી એક મંડળી છે નાઝરીન કરીને, કદાચ તમે નામ સાંભળ્યું હશે, તેના પાળક હતા. ફક્ત 25 એ મંડળી નાની મંડળી હતી અને ત્યાં તે સેવા આપી રહ્યા હતા, પણ તેમનું હૃદય વ્યાકુળ હતું. તે સમજી નતા શકતા, જ્હોન વેસલીની જેમ, કે હું શું કરી રહ્યો છું, કેમ આ મંડળીમાં કશું કામ નથી થઈ રહ્યું, કેમ લોકોના જીવન નથી બદલાઈ રહ્યા. અને તે સમયે તેમણે મંડળીની બધી જે વ્યાખ્યા હતી તેને બાજુ પર મૂકી અને રૂમિયોના પત્રનું અભ્યાસ તેમણે શરૂ કર્યો. અને જ્યારે રૂમિયોના પત્રનો એમણે અભ્યાસ શરૂ કર્યો ત્યારે અજાયબ જેવી સફળતા મળી. એ 25 માણસને લઈને એ મંડળી તેમની પર નારાજ થઈ અને એમણે કીધું કે ભાઈ, તમે આ રીતે કામ કરવાના હોય તો તમે નથી કરી શકતા. 25 માણસને લઈને તેમણે એક નવી મંડળીની સ્થાપન કરી, જેને કાલવરી ચેપલ કહેવામાં આવે છે. અને જેનું ફળ હું છું કે એ મંડળીમાં અત્યારે હું જઈ રહ્યો છું. અને અત્યારે જ્યારે તમે વાત કરો તો એ કાલવરી ચેપલ મેથોડિસ્ટ મંડળી જેવી છે નહીં. આ તો બધા જ સ્વતંત્ર મંડળીઓ હોય છે, સ્વતંત્ર રીતે પાસ્ટર ચલાવતા હોય છે, બિશપ અને જે માળખું આપણે જાણીએ છીએ એવી રીતે આ મંડળીઓ નથી ચાલતી. પણ આજે એ મંડળીનો અજાયબ જેવું કામ કર્યું છે. અને તેમાં જાણવું હોય તો તમે જીઝસ મૂવમેન્ટ વિશે શીખી શકો છો અને તમે જોશો કે કેવી અજાયબ જેવી કામ પ્રભુએ આ રૂમિયોના પત્ર દ્વારા કર્યું છે. થોડા વર્ષો પહેલાં અમારી જે બાઇબલ સ્ટડી ચાલે છે તેમાં અમે પણ રૂમિયોના પત્રનો અભ્યાસ શરૂ કર્યો. અને એમ જેમ અમે આગળ વધતા ગયા તેમ મારા જીવનમાં પણ અજાયબ જેવી રીતે રૂમિયોના પત્રએ એક જાતની આત્મિક જાગૃતિ લાવ્યા. એટલી હદે આપણે પ્રભુને આ વચનોમાંથી ઓળખી શકીએ છીએ કે મેં કીધું તે પ્રમાણે તમારું જીવન બદલાઈ જશે. આ આત્મિક જાગૃતિનું પુસ્તક છે. જો તમે નિરાશ હો, કદાચ તમે જો હતાશ છો, કદાચ તમે બધી આશા ગુમાવી બેઠા છો કે કેમ પ્રભુ કશું કરતા નથી, કેમ મારે આવી રીતે કરવાનું, આ જે તારણની વાત થાય છે, આ જે પવિત્રકરણની વાત થાય છે, આ જે એક મહિમાવંત આપણને શરીર મળવાનું છે તેની વાત થાય છે, ન્યાયકરણની વાત થાય છે, આ બધું શું છે, તો એ બધા પ્રશ્નના જવાબ આપણને અહીંયા રૂમિયોના પત્રમાંથી મળવાના છે. તો આવો મારી સાથે તમે રૂમિયોનો પત્ર ખોલો અને તેની પહેલી કલમ. આપણો સમય તો તમે જુઓ છો એટલે આપણે આજે બહુ આગળ તો નથી જવાના, પણ જે જોવાના છે એ બહુ મહત્વનું છે. પહેલી જ કલમ આપણે તમે મારી સાથે ખોલો ત્યાં એમ કહેવામાં આવ્યું છે કે ઈશ્વરના વહાલા તથા પવિત્ર થવા માટે તેડાયેલા જેઓ રોમમાં રહે છે તે સર્વને લખનાર ઈસુ ખ્રિસ્તનો દાસ પાઉલ. અને અહીંયા આગળ હું ઊભો રહીશ અને હું તમારી સાથે વાત કરીશ. પાઉલના જ્યારે આપણે પત્ર જુઓ તો તમને હું સમજાવવા માંગુ છું કે જ્યારે રૂમિયોની મંડળીને પત્ર લખ્યો, ગલાતિઓની મંડળીને પત્ર લખ્યો કે કોરોન્થીની મંડળીને પત્ર લખ્યો, તો ત્યારે એક સમયે એ મંડળીઓ ત્યાં બધી સ્થાપિત નથી. આપણે જેવી રીતે એમ સમજીએ કે ભાઈ મણિનગરના મેથોડિસ ચર્ચ પર પત્ર લખ્યો, એવું નથી. જ્યારે આ પત્ર જતા હતા ત્યારે તે સમયે ઘરમાં નાના નાના ગ્રુપમાં અમુક લોકો, મે બી 15-20-25 લોકો મળતા હોય, અને એ દરેક મંડળીમાં જ્યારે આ પત્ર મોકલવામાં આવે ત્યાં દરેક ઘરમાં એ મોકલવામાં આવતો હતો, અને તે દ્વારા તેઓ પાઉલ શું શીખવવા માગે છે તે જાણી શકતા હતા. એવું નથી કે આ પત્ર કોઈ બિશપ હતો કે એની પર મોકલવામાં આવે અને એ પછી બધી મંડળીઓને મોકલે. ના, એક જ પત્ર બધે જતો હતો, નાની નાની ટોળીમાં બધા બેસતા હતા. હવે જ્યારે આપણે બીજા પત્રો જોઈએ, ગલાતિઓનો પત્ર જોઈએ, બીજા જે પાઉલના પત્રો એ લખ્યા છે, તો ત્યાં તમે વાંચશો કે એ મંડળીનો જે પ્રશ્ન હતા એ પ્રશ્ન વિશે પાઉલ તેઓને શીખવે છે. કારણ કે જ્યારે બીજી મંડળીઓ આપણે જોઈએ તો એ મંડળીમાં કાં તો પાઉલે એને સ્થાપિત કરી હતી અથવા તો પાઉલ ત્યાં જઈ અને ત્યાં સેવા આપી હતી, એટલે ત્યાંની મંડળીની એને ઓળખ હતી કે આ મંડળીમાં શું મુશ્કેલી છે, કઈ સમસ્યા છે, લોકો કયા પાપમાં પડી જાય છે. તો એ વિશે પછી તે પત્ર દ્વારા તેઓને શિખામણ આપતો હતો, ઠપકો આપતો હતો, કેવી રીતે જીવન જીવવું તે વિશે લખવામાં આવતું હતું. દાખલા તરીકે આપણે ગલાતિઓનો પત્ર જોઈએ તો ત્યાં એ લોકો ફરી પાછા યહૂદી જે રીત રિવાજો હતો તે તરફ જતા હતા, તો તે વિશે ત્યાં લખવામાં આવ્યું છે કે તમારે એ રીત રિવાજોમાં પાછા જવાની જરૂર નથી. તો પણ જ્યારે આપણે આ રોમિયોના પત્રમાં આવીએ છીએ તો આ રોમિયોનો જે પત્ર છે, રોમમાં પાઉલ ગયો નહોતો, કદી ગયો નહોતો, એ મંડળીમાં કોઈનો ઓળખતો બી નહોતો, કદાચ એક કે બે જણને એ ઓળખતો હશે ત્યાં ગાડી, પણ એને ખબર નથી કે આ મંડળીમાં શું સમસ્યા છે, એને ખબર નથી કે આ લોકોના વિશ્વાસમાં વધારવા માટે કઈ શું વચન તેમને આપવું જોઈએ. અને જ્યારે તેને ખબર નથી ત્યારે આ પુસ્તકમાં એણે પોતાનું આખું હૃદય જાણે કે ઠાલવી દીધું છે, આખું હૃદય, અને તેથી જ કરીને આપણને એકદમ શુદ્ધ, એકદમ શુદ્ધ જે થિયોલોજી, એકદમ શુદ્ધ જે શિક્ષણ કહેવાય એ આપણને આ રોમિયોના પુસ્તકમાંથી મળે છે. અને પહેલી વસ્તુ અહીંયા શું લખે છે કે ઈશ્વરના વહાલા તથા પવિત્ર થવા માટે તેડાયેલા, તેડાયેલા. આપણે જ્યારે પણ પ્રભુનું વચન બોલીએ, કદાચ અહીંયા ગાડી આ પ્રેયર લાઈન પણ ઘણા સેવક આવતા હશે, શું તમે તેડાયેલા છો? તેડા, પ્રભુનું તેડવું એ બહુ જરૂરી છે. કારણ કે અમુક વખત અત્યારે તો એક જાતની પ્રથા પડી ગઈ છે, એક જાતની ફેશન થઈ ગઈ છે, લોકો $500 આપીને ડિગ્રી લઈને અમે પાસ્ટર થઈ ગયા, રેવરન. મેં ઘણી વખત આ વિશે વાત કરી છે એટલે ફરી હું નહીં કરું, પણ બધાને બોલવાનો, શિક્ષણ આપવાનો બહુ શોખ આવી ગયો છે. પણ અત્યારે જે હું કરી રહ્યો છું એમાં બહુ જવાબદારી છે. અને જો તમે કદાચ શિક્ષણ આપી રહ્યા છો તો તમારી પણ જવાબદારી. પ્રભુનું વચન એમ કહે છે કે જો તમે શિક્ષણ આપો છો તો હું તમને વધારે જવાબદાર ગણીશ. કારણ કે જો તમે કોઈકને શીખવાડી રહ્યા છો તો તમારે તો જાણવું જોઈએ. પ્રભુના વચન સાથે આપણે ખેલ કરવો ના જોઈએ. અને સમયના અભાવના લીધે હું આગળ બોલતો નથી, પણ આ પાઉલને જ્યારે તેડવાની વાત કરવામાં આવે છે તો તેડાયેલો ક્યારે એને તેડું આપવામાં આવ્યું હતું, તો હું તમને એ બતાવવા માંગુ છું. તમે મારી સાથે પ્રેરિતોનો કૃત્યો નો પત્ર, પ્રેરિતો કૃત્યો ખોલો, તેનો 13મો અધ્યાય અને બીજી કલમ. પ્રેરિતોનો કૃત્યો તેનો 13મો અધ્યાય અને બીજી કલમ, તો ત્યાં શું લખવામાં આવ્યું છે. પહેલી કલમથી આપણે વાંચીએ. હવે અંત્યોકમાં જે મંડળી હતી તેમાં કેટલાક પ્રબોધકો તથા ઉપદેશકો હતા, એટલે બારનાબસ, સિમિયોન જે નિગેર કહેવાતો હતો, ને કુરિનોનો લુક્યસ, હેરોદ રાજાનો દૂધભાઈ મનોએન તથા સાઉલ. રાઈટ, સાઉલ એટલે કોણ? આપણે પાઉલની વાત થઈ રહી છે. તેઓ પ્રભુની ઉપાસના અને ઉપવાસ કરતા હતા ત્યારે પવિત્ર આત્માએ તેઓને કહ્યું કે જે કામ કરવા માટે મેં બારનાબસ તથા સાઉલને બોલાવ્યો છે તે કામને માટે તેઓને માટે, તેઓને મારે માટે જુદા પાડો. કોણે પ્રભુ કોણે પાઉલને જુદો પાડ્યો હતો? તેડું ક્યાંથી આવ્યું હતું? તો અહીંયા ઘડી લખવામાં આવ્યું છે કે પવિત્ર આત્મા દ્વારા. ક્યારે એ તેડું આવ્યું એ પણ હું તમને સમજાવવા માંગુ છું. શું કરતા હતા? તેઓ પ્રભુની ઉપાસના અને ઉપવાસ કરતા હતા ત્યારે પવિત્ર આત્માએ તેમને. કોની કોની ઉપાસના અને ઉપવાસ કરતા હતા? પ્રભુની. બીજા શબ્દોમાં હું તમને કહું, જો ઇંગ્લિશમાં જુઓ ત્યાં લખેલું છે કે દેવર મિનિસ્ટરિંગ ટુ ધ ગાડ. આપણે છે ને આપણે બધા લોકોને લોકો સાબાસી આપે, માન આપે એ બહુ ગમે છે. એટલે આપણે વી લાઇક ટુ મિનિસ્ટર ટુ પીપલ. આપણે લોકોની સેવામાં વધારે ધ્યાન આપે છે, લોકોની સેવામાં વધારે ધ્યાન આપે. ઓ ચાલો આપણે ભેગા થઈને ખાવાનું અહીંયા મોકલીએ, અને કશું ખોટું નથી એમાં, એમાં કશું એમ નથી કહેતો કશું ખોટું છે. પણ પ્રભુના નામે આપણે ભેગો આમ કરીએ, ચાલો આમ કરીએ, લોકોની સેવા કરીએ, જ્યાં લોકોનું ધ્યાન જાય, જ્યાં લોકો આપણને સાબાસી આપે, લોકો જોઈ શકે કે તમે શું કરી શકો છો. જો હું તો આગેવાન છું, જો જો મંડળીમાં કશું ફંક્શન હોય, કશું એવું હોય, અને જો તમે કદાચ ચર્ચમાં આગેવાન છે, જો તમારું નામ ના બોલાયું તો તો પછી આપણે એક જાતનું યુદ્ધ થઈ જાય. અને આપણે ગુજરાતી ભાષામાં કહું, કદાચ મારે આ શબ્દ ના વાપરવો જોઈએ, રાઈટ? તો જ્યારે એ ફંક્શન પૂરું થાય અને કમિટીની મીટિંગ બેસે અને કોઈનો કદાચ જે માન મળવું હોય તે ના મળ્યું હોય, તો આપણી શુદ્ધ ગુજરાતી ભાષામાં કહીએ તો મહાભારત થઈ જાય, બરાબર? કારણ કે આપણને લોકોની સેવા કરવામાં છે. પણ અહીંયા ગાડી પાઉલ આઈ મીન સાઉલ લખ્યું છે, અને બારનાબાસને તમે જુઓ તો એ કોની સેવા કરી રહ્યા હતા? પ્રભુની સેવા કરી રહ્યા હતા, પ્રભુની સેવા કરી રહ્યા હતા. સમય ટૂંકો છે, પણ આ મુદ્દો મારે તમારી સાથે જરા થોડો શેર કરવો છે. મારી સાથે હઝકિયેલનું પુસ્તક અને તેનો 44મો અધ્યાય ખોલો. પ્રભુની સેવા કરવી અને લોકોની સેવા કરવી એમાં શું ફરક છે? અને પ્રભુની સેવા કરવી એ બહુ જ જરૂરી છે. એ યુ નીડ ટુ મિનિસ્ટર ટુ ગોડ. આપણું બધું ધ્યાન લોકોની સેવા કરવામાં હોય છે કે મારે તો સેવા કરવામાં જવું છે, મારે સેવામાં રહેવું છે. શું સેવા કરું? હું તો લોકોને આમ કરું છું, અમે જમાડીએ છીએ, અમે લોકોને આમ કરીએ છીએ. પ્રભુ માટે શું કરો છો? પ્રભુ માટે શું કરો છો તમે? આપણો સંબંધ પ્રભુની સાથે છે. પહેલી આપણી જવાબદારી પ્રભુની સેવા કરવાની છે. અને કદાચ તમે કહો હું આ કરું છું, પ્રભુએ કીધું છે. પ્રભુની તમે શું સેવા કરો છો? એકલા બારણે બેસીને તમે પ્રભુની શું સેવા કરો છો? હઝકિયેલનો 44મો અધ્યાય અને 10મી કલમથી વાંચજો. અત્યારે સમયના અભાવના લીધે હું તમારી સાથે 15મી કલમથી વાંચું છું. ત્યાં શું લખવામાં આવ્યું છે? અને સાદોકના દીકરા એટલે લેવી યાજકો જ્યારે ઇઝરાયેલી લોકો મારાથી વિમુખ થયા ત્યારે તેઓ મારી હજુરમાં આવીને મારી સેવા કરે, મને ચરબી તથા રક્ત ચડાવવાને મારી આગળ ઉભા રહે, આમ પ્રભુ યહોવા કહે છે. અહીંયા એવું લખ્યું છે કે આ લોકોએ જઈને જે વિધવાઓ છે અને જે અનાજ છે એમને જઈને ખવડાવો? ના. શું કીધું છે? એવું કીધું કે જેને તમે સુવાર્તા પ્રચાર કરો, હા એનો પણ સમય છે, પણ સૌથી મહત્વનું કામ આપણા ખ્રિસ્તી જીવનમાં એ હોવું જોઈએ કે અને સાદોકના દીકરા એટલે લેવી યાજકો જ્યારે ઇસરાયેલી લોકો મારાથી વિમુખ થયા ત્યારે તેઓ મારી હજુરમાં આવીને મારી સેવા કરે, મને ચરબી તથા રક્ત ચડાવને મારી આગળ ઊભા રહે, આમ પ્રભુ યહોવા કહે છે. જ્યારે આપણે પ્રેરિતોના કૃત્યો 13મા અધ્યાય અને 2 કલમમાં આવીએ તો ત્યાં પણ શું લખીએ છે કે સાઉલ અને બારનાબાસ પ્રભુની ઉપાસના તથા ઉપવાસ કરતા હતા ત્યારે પવિત્ર આત્માએ, જ્યારે તે પ્રભુની સેવા કરતા હતા, પ્રભુની આગળ એકલા હતા, પ્રભુની સાથે પ્રભુની સંગતમાં હતા, ત્યારે પવિત્ર આત્માએ તેઓને તેડું આપ્યું. શું કરવા માટે? ત્યાર પછી લોકોની સેવા કરવાને માટે. શું તમે પ્રભુના પ્રભુ દ્વારા તેડાયેલા છો? અહીંયા પવિત્ર આત્મા દ્વારા પાઉલને તેડવામાં આવ્યો હતો. જ્યારે તમે આની આગળ પ્રેરિતોના કૃત્યો અને ત્યાં હું તમને લઈ નથી જતો કારણ કે તમે સર્વ આ વચન જાણો છો. જ્યારે તમે 8મા અધ્યાયમાં જાઓ, જ્યારે દમાસ્કસના માર્ગમાં જ્યારે સાઉલ જતો હતો ત્યારે પ્રભુ એને તેડું આપ્યું કે તું મારા રાજ્યને માટે વપરાઈશ. ત્યાં આપણે જોઈએ છીએ કે ઈસુ ખ્રિસ્ત પાઉલને તેડે છે. અહીંયા આપણે પ્રેરિતોના કૃત્યોને 13મા અધ્યાયમાં જોઈએ છે કે પવિત્ર આત્મા તેને તેડે છે. અને હજુ એક વસ્તુ હું તમને બતાવું, ગલાતીઓનું પુસ્તક તમે ખોલો મારી સાથે, ગલાતીઓનો પત્ર અને તેનો પહેલો અધ્યાય તમે ત્યાં જોશો, રાઈટ? તો ત્યાં શું લખવામાં આવ્યું છે કે ગલાતીઓની મંડળીઓમાં પ્રીત લખનાર હું પાઉલ પ્રેરિત, જે માણસોથી નહીં ને માણસથી નહીં પણ ઈસુ ખ્રિસ્તી તથા ઈશ્વર પિતા જેમણે તેમને મુએલામાંથી ઉટાડ્યા છે તેથી નિમાયેલો છું, અને મારી સાથેના બધા ભાઈઓ, બરાબર? અને તમે આગળ જો તમે વાંચશો તો ત્યાં લખ્યું છે કે તેને જન્મથી તેને પ્રભુની સેવા માટે જુદો કરવામાં આવ્યો હતો. સો ગલાતીઓના પુસ્તકમાં તમે જોશો તો પ્રભુ બાપે જન્મથી પાઉલને સુવાર્તને માટે તેડાયેલો હતો. 13મા અધ્યાયમાં આપણે જોયું કે પવિત્ર આત્મા દ્વારા, અને પ્રેરિતોના કૃત્યો અને તેનો 8મો અધ્યાય છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા, ત્રિએક દેવ દ્વારા પાઉલ સેવાને માટે તેડાયેલો હતો. ફરીથી મારી સાથે તમે જઈ શકો છો રોમિયોનો પત્ર, તેની પહેલી કલમ, બહુ આગળ તો આપણા જે જવાના નથી. તેડાયેલો જેવો રોમમાં છે તેને સર્વ લખનારને ઈસુ ખ્રિસ્તનો દાસ પાઉલ. દાસ પર પણ આપણે પહેલાં પણ અભ્યાસ કરેલો છે કે દાસનો મતલબ શું થાય, કે જ્યારે જૂના કરાર પ્રમાણે જુઓ, જ્યારે 6 વર્ષ થાય, 7મા વર્ષે કોઈ પણ ગુલામ જે દાસ હોય તેને મુક્તિ આપવામાં આવી હતી. પણ એ દાસ જ્યારે એમ કે ના, મારો જે માલિક છે તે મને કેટલી સારી રીતે રાખે છે કે મારા જીવનભર હું તેનો દાસ થઈને રહીશ, તેનો ગુલામ થઈને રહીશ, ત્યારે તેમના કાનમાં એક બુટિયું મારવામાં આવતું હતું, જેને બોન્ડ સર્વન્ટ કહેવામાં આવતો હતો. એ શબ્દનો પ્રયોગ અહીંયા થયો છે કે ઈસુ ખ્રિસ્તનો દાસ પાઉલ. અને પાઉલ પહેલેથી જ આ જ પત્ર દ્વારા પોતાની ઓળખાણ જ્યારે રોમિયોની મંડળીને આપે છે ત્યારે તેઓને કહેવા માંગતો હતો કે કોઈ જાતના જવાબદારીના લીધે નહીં, કોઈ જાતની એની પર કોઈ જાતનું કોઈએ બળજબરી નથી કરી કે એને આ વસ્તુ કહેવામાં નથી આવી, પણ પોતાના મનથી દાસરૂપે પ્રભુની સેવા કરી રહ્યો છે. હા, તેડું તો પ્રભુ તરફથી આવ્યું, પણ પછી એ તેડાનો સ્વીકાર કરીને પ્રભુની સેવા એક દાસ તરીકે કરે છે. શું તમારા જીવનમાં કેમ તમે પ્રભુની સેવા કરો છો? શું તમે દાસરૂપે પ્રભુની સેવા કરો છો, કે તમને જે માન મહિના મળે તેની માટે તમે એ કરો છો, લોકોની શાબાશી માટે તમે પ્રભુની સેવા કરો છો, એક જવાબદારીની રીતે તમે પ્રભુની સેવા કરો છો? પણ આપણી સેવા તો કેમ હોવી જોઈએ કે મેં પ્રભુને ચાખ્યો છે અને તે સારો છે, અને આ મારો જે પ્રભુ છે એના સિવાય મને કોઈ સારી રીતે રાખી શકતું નથી, અને એ લીધે આપણે એક દાસ તરીકે, દાસ પાઉલ અહીંયા લખવામાં આવ્યું છે તે પ્રમાણે આપણું વર્તન પ્રભુ તરફ હોવું જોઈએ. પછી આગળ લખે છે કે એને પ્રેરિત થવાને માટે બોલવામાં આવ્યો છે. પ્રેરિત એટલે શું? અપાસલ, એનો મતલબ શું થાય છે કે પ્રભુ દ્વારા જેને મોકલવામાં આવ્યા હતા તે લોકોની વાત થાય છે. અને આપણે જોઈએ તો પહેલાં જે પ્રેરિત તમે કહી શકો તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહી શકાય. પ્રભુ દેવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલ્યા, આપણે તે આપણને તેમના જીવન દ્વારા, તેમના પુનરુત્થાન દ્વારા આપણને જીવન મળે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે 12 પ્રેરિતને મોકલ્યા. પણ પછી જ્યારે આપણે પ્રેરિતોના કૃત્યોમાં આવીએ છીએ ત્યારે બીજા ઘણા લોકોના નામ વાંચીએ છીએ જેઓને પવિત્ર આત્મા એ અપાસલ્સ તરીકે, પ્રેરિત તરીકે મોકલ્યા અને પ્રભુનું કામ આગળ ચાલ્યું. આ પ્રેરિત થવાને માટે બોલાવવામાં આવે છે તથા ઈશ્વરની સુવાર્તાને અર્થે જુદો કરવામાં આવ્યો છે. મેં તમને કીધું તે પ્રમાણે કે ગલાતીઓના પુસ્તકમાં લખ્યું છે કે જન્મથી જ્યારે સાઉલ મંડળીની હેરાનગતિ કરતો હતો, સતાવણી કરતો હતો, જે અત્યાચાર કરતો હતો, ત્યારે પણ પ્રભુને તો એને એમની સેવાને માટે એને બાજુ પર અલગ કરવામાં આવ્યો હતો. અને વાલાઓ, બે વસ્તુ કહીને હું સમાપ્ત કરીશ. જ્યારે આપણે જોઈએ કે સાઉલનું જે જીવન હતું કેટલું બધી રીતે એ ઘાતકી હતો મંડળી તરફ, કેટલી બધી રીતે તેણે મંડળીની હેરાનગતિ કરી, પણ તે સમયે પણ પ્રભુની એના જીવનને માટે યોજના હતી. કદાચ આપણા જીવનમાં, કદાચ આપણું બાળક, કદાચ આપણો ભાઈ, કદાચ આપણો પતિ કે આપણો પત્ની, કોઈક આપણા જીવનમાં એવું છે ને, આપણે જોઈએ છીએ એમને અને એમ વિચારીએ છીએ કે ભાઈ હવે તો 30 વર્ષનો થયો, 35 વર્ષનો થયો, 50 વર્ષનો થયો, પણ આ હું જીવનમાં કોઈ ફેરફાર જોતી નથી, કે હું આ કોઈ જાતનો ફેરફાર જોતો નથી, ક્યારે સુધરશે, ક્યારે પ્રભુને ઓળખશે. વાલાઓ, પ્રભુએ પ્રભુની યોજના કદી નિષ્ફળ જતી નથી. જો તમે પ્રાર્થના કરો છો અને પ્રભુની યોજના છે, તો એ વ્યક્તિ પ્રભુને જરૂર જરૂર ઓળખશે, પ્રભુની નજીક આવશે. કેટલો અજાયબ જેવો, કેટલી અજાયબ જેવી વાત છે. અને આ એક છેલ્લી વાત કહીને હું આજનો આપણો અભ્યાસ પૂરો કરીશ. અહીંયા એવું લખવામાં આવ્યું છે કે તથા ઈશ્વરની સુવાર્તાને અર્થે, સુવાર્તા સુસમાચાર, ઇંગ્લિશમાં તમે જુઓ તો એનો શબ્દ છે ગોસ્પલ, અને તમે મૂળ ભાષામાં તમે જુઓ તો એનો શબ્દ ત્યાં જે લખવામાં આવ્યો છે તે છે ઇવેન્જલ, જ્યાંથી આપણને ઇવેન્જલિઝમ કે ઇવેન્જલિસ્ટ શબ્દ ઇંગ્લિશમાં જોવા મળે છે. અને એનો મતલબ થાય છે કે સુસમાચાર. ક્યારે એ શબ્દ પહેલી વાર વાપરવામાં આવ્યો હતો? જ્યારે ઇસરાયલ 70 વર્ષની બંદીવાસ પછી જ્યારે તેમને મુક્તિ આપવામાં આવી, ત્યારે સૌ પ્રથમ એ ગોસ્પલ વર્ડ કે જે સુસમાચાર શબ્દ વાપરવામાં આવ્યો હતો. અને એ સુસમાચાર એટલે કે શું છે? સુસમાચાર એટલે કે શું છે કે એ વખતે જ્યારે તેમને બંદીવાસમાંથી છોડી દેવામાં આવ્યા, ત્યારે શું કહેવામાં આવ્યું હતું? કે જાઓ, હવે તમે મુક્ત છો, તમે જ્યાં પણ જવું હોય તમે તમારા દેશમાં પાછા જઈ શકો છો, તમારે જે કંઈ કરવું હોય તે તમે કરી શકો છો, તમે હવે ગુલામીમાં નથી, તમે મુક્ત છો, સ્વતંત્ર છો. કશું જ યહૂદીઓએ કર્યું નહોતું, એવું નહોતું કે એ લોકોએ એક જાતની પોતાના સ્વતંત્રતા માટે ઝુંબેશ ઉપાડી હતી, કે ભાઈ એ ભૂખ હડતાલ કરતા હતા, કે જાત જાતની બધી ભેગા થઈ અને મોટા મોટા પોસ્ટર લઈને રાજાના ત્યાં જતા નહોતા અને કહેતા હતા કે અમને મુક્તિ આપો, અમે હવે ગુલામીમાં નથી. આપણે જોયું છે આપણા દેશની સ્વતંત્રની માટેની જે ઝુંબેશ છે, એમાં જોયું છે કે લોકો કેવી રીતે વર્તે છે. એવું કશું યહૂદીઓએ કર્યું નહોતું. એક સમય આપ્યો પ્રભુની યોજના પ્રમાણે, રાજાએ કીધું કે હવે તમે મુક્ત છો, હવે તમે મુક્ત છો. ત્યારે આ શબ્દ વાપરવામાં આવ્યો હતો. કશું જ એ લોકોએ કર્યું નહોતું પોતાની મુક્તિને માટે, પ્રભુએ એમની કૃપામાં તેમને મુક્તિ આપી હતી. અને જ્યારે આપણે એ જોઈએ છે, હવે હું તમને કહું વાલાઓ, કે તમને જો જેલ કેદખાનામાં મૂકવામાં આવ્યા હોય અને તમને જે જેલર છે તે આવીને કે હવે આ દરવાજો ખુલ્લો છે, ત્યારે જ્યાં જવું હોય ત્યાં તું જઈ શકે છે, કોઈ ગુનો નથી, તું ગુનેગાર નથી, તું મુક્ત છું, તું જઈ શકે છે, અને છતાં પણ તમે એ જેલખાનામાં બેસી રહો તો વાંક કોનો? તો વાંક કોનો? અને આવું જ કંઈક વાલાઓ આપણામાંથી ઘણા કરી રહ્યા છે. કારણ કે સુસમાચાર એ તો શું છે? કે પ્રભુએ પોતાનું રક્ત આપણી માટે વહેવડાયું છે. આપણે ફક્ત વિશ્વાસ કરીને એમના પુનરુત્થાનમાં આપણને પાપી જીવનમાંથી મુક્તિ મળી છે. એ સુસમાચાર છે. અને હજુ પણ જો તમે પાપના ભારથી લદાયેલા હોય, હજુ પણ તમારું જીવન તમે પ્રભુને સોંપ્યું ના હોય, તો તમે એ જે વ્યક્તિ જે જેલમાં બેસી રહે છે, જ્યારે એમને મુક્તિ આપવામાં આવી છે, તેના જેવા તમે થશો. ઇવેન્જલ, ગોસ્પલ, સુસમાચાર. આ સુસમાચાર વિશે આ પત્રમાં આપણે શીખીશું કે કેમ આ સુસમાચારની આપણે જરૂર છે, કેવી રીતે આપણને મુક્તિ મળવાની છે. અને આપણને મુક્તિ મળવાની નથી, મુક્તિ મળી ગઈ છે, આપણે તો ફક્ત સ્વીકાર કરવાનો છે. શું વાલાઓ, તમે સ્વીકારવા માટે તૈયાર છો? શું પ્રભુને તમે ઓળખો છો? અને જો નથી ઓળખતા તો મારી આશા છે કે આવતા જેટલા પણ અઠવાડિયા આપણે થાય ત્યારે તમે આ અભ્યાસમાં તમે જોડાઓ અને હું તમને બતાવીશ કે કેમ તમારે જરૂર છે. ભલે તમે એમ સમજતા હોય તો હું તો બહુ સારો છું, બહુ ધાર્મિક છું, તો હું તમને બતાવીશ કે કેમ તમારે પ્રભુની સુવાર્તાની જરૂર છે. આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર અમારા પ્રભુ, અમે ફરીથી તમારી આગળ નમ્યા છે પ્રભુ. આ સુંદર વચનોને માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. આપ પ્રભુ આપ અમારા જીવનોને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. આપ આ વચનો દ્વારા અમારા જીવનમાં તમે કામ કરો પ્રભુ. આપ અમે તમારી વધુ નજીક આવીએ, તમને ઓળખીએ પ્રભુ આપ. અને પ્રભુ આપ તમારા સુસમાચાર જે તમે અમારી માટે કર્યું છે તેનો સ્વીકાર કરીને અનંત જીવનમાં ભાગીદાર થઈએ તેવું અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આ અમારી ટૂંકી વિનંતી, તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.